मंगलाचरण शुरू करिए। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उवजायाणम, नमो लोए सवसाहूणम। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणी, मंगलम कुंदकुंदार्यो, जैन धर्मोस्तु मंगलम। अपने जैन सिद्धांत प्रश्नोत्तर माला में दसमो अधिकार मोक्ष मार्ग अधिकार एमा गुणस्थान की चर्चा चालू है। लास्ट टाइम आपणे 206 क्वेश्चन नंबर अर्धो लीधो तो 1-4 गुणस्थान सुधीनी चर्चा आपणी थई हती। जो आजे बाकीना गुणस्थानोनी चर्चा आपणे करशो। जो थोड़ू रिविजन जोईए पहला। गुणस्थान कोने कहे छे? कोईने परिभाषा याद छे? गुणस्थान कोने कहे छे? कोईने नहीं? जीवना मोह अने योग ना परिणाम नी तारतम्यता तेने गुणस्थान कहे छे। इन सीम्पल वर्ड्स के जे अनंत जीवो छे एने जो तमे जे एमनी विशुद्धि एनी शुद्धता छे एना ऑर्डर वाइज ऑर्गेनाइज करो तो जे जीवो ना परिणामों ना एक जे वेरिएशन तैयार थाय छे तेने गुणस्थान कहे छे। अथवा बीजी सीम्पल भाषा में जुए आ तो अनंत जीवो ने अपने गोठव्या ने। हवे इमेजिन करो आपणे ज आखा रस्ता थी जवानू छे। ख्याल है? आपणे अत्यारना समझो मिथ्यात्व गुणस्थान में उभा छे अने सिद्ध अवस्था सुधी पहोंचवू छे तो आखा रस्ता थी आपणे जसू, आखा गुणस्थान क्रम थी आपणे जसू तो दरेक गुणस्थान में आपणी केवी अवस्था हशे ए स्वरूपनी क्लेरिटी आपणने छे के नहीं? कि मुनिराज थसू तो आपड़ा केवा परिणाम हसे, श्रेणी चढ़सू तो आपड़ा केवा परिणाम हसे, चौथा पांचमा गुणस्थान में हसू तो आपड़ा केवा परिणाम हसे। आम आंख बंद करो तो मोक्ष मार्ग आखो क्लियरली देखाय छे के नहीं? एने गुणस्थान नी समझण कहवाय छे। ख्याल आवे छे के नहीं? जो एक एक गुणस्थान नु स्वरूप क्लियरली समझायु होय तो आपणने वस्तु एकदम क्लियर थी जाए कि हाँ मारे अहींयाथी अहींया जवानुं छे, अहींयाथी अहींया जवानुं छे, अहींयाथी अहींया जवानुं छे। ख्याल आवे ने? अने पछी अहींयाथी अहींया जवा माटे मारा केवा परिणाम थवा जोईए, मारे कई जातनो पुरुषार्थ करवानो छे, ए बधुं एकदम क्लियर थई जाए आपणने। फरीथी आजे सवारना जे गुरुदेवशीनुं प्रवचन हतुं बहु सरस हतुं। एमणे मोक्ष मार्ग प्रकाशकमांथी एक अमुक पेरेग्राफ रेफरन्स कर्यो कि कोई जीव तत्व अभ्यासी छे, तत्व विचार आदि करे छे, पण बीजा कोई व्रत उपवास आदि के एवुं कंई करतो नथी तो पण सम्यक्त्व प्राप्त करवानो अधिकारी छे। अने बीजो कोई जीव तत्व अभ्यास नथी करतो, विचार आदि नथी करतो, पण बहारमां घणा व्रत उपवास आदि करे छे, 28 मूळ गुणनुं पालन करे छे, आदि बधुं ज करे छे, पण तो पण એ સમ્યક્ત્વનો અધિકારી નથી। આટલું સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ છે ને કે ભાઈ આપણે તો રોજ સવારના આવીએ છીએ, પૂજા કરીએ છીએ, હા અભિષેક કરીએ છીએ, પૂજા કરીએ છીએ, ગુરુદેવશ્રીનો સ્વાધ્યાય સાંભળીએ છીએ, પછી આપણે પાઠશાળા આદિ અટેન્ડ કરીએ છીએ, પર્યુષણમાં આપણે શું કરીએ છીએ, પ્રતિક્રમણ પણ કરીએ છીએ, 10 દિવસ રોજ સાંજના પ્રતિક્રમણ કરીએ છીએ, પર્યુષણમાં પ્રતિક્રમણમાં છેલ્લા દિવસે તો અમે ઉપવાસ પણ કરીએ છીએ, કરીએ છીએ કે નહીં બધું? તો આપણે સમ્યક્ત્વના અધિકારી ખરા કે નહીં? આપણે બીજાની વાત શું કામ કરવી? આપણે તો આપણી વાત કરવી જોઈએ કે નહીં? તો બોલો આપણે સમ્યક્ત્વના અધિકારી ખરા કે નહીં? ત્યાં સમ્યક્ત્વના અધિકારી કોના આધારે કીધું? કે જે જીવ શાસ્ત્ર સ્વાધ્યાય કરીને એના પર તત્વ વિચાર કરે છે। આપણને વસ્તુનું સ્વરૂપ તો ક્લિયર થવું જોઈએ કે નહીં? હા, બાકી ભલે આપણે પ્રતિક્રમણ આદિ કરીએ, રોજ પાઠ વાંચી લઈએ, પણ એમાંથી જે અક્ષર કીધા છે, અક્ષરોનો શું ભાવ છે, એ મિનિંગ જ ન સમજીએ તો એનો શું પર્પસ? ખ્યાલ આવ્યો કે નહીં? હા, તો જો એ ગુણસ્થાન આ ભણવાનો પર્પસ શું છે? આ ગુણસ્થાન ભણવાનો આપણું પ્રયોજન શું છે? કે ગુણસ્થાનનું સ્વરૂપ સમજે તો જે આખા મોક્ષ માર્ગમાં જીવોની કેવી અવસ્થા થાય છે એ સમજાઈ જાય, તો જીવ એના તત્વ વિચાર ચિંતન પૂર્વક પોતે રસ્તા પર ચાલી શકે. એમાં આપણે એ ગુણસ્થાનમાં એનું બાહ્ય સ્વરૂપ સમજશું અને અંતરંગ સ્વરૂપ સમજશું. બાહ્ય સ્વરૂપ એટલે કે બહારમાં એ જીવની ભૂમિકા કેવી હોય છે, કેવા કપડા પહેરે છે, કેવું ભોજન આદિ કરે છે, એના બહારના આચાર વિચાર કેવા હોય છે, એની બાહ્ય અવસ્થા. બરાબર, જેવી રીતના મુનિરાજ છે તો નગ્ન દિગંબર અવસ્થા છે, 28 મૂળ ગુણનું પાલન કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવ છે તો એમને એવું કોઈ બંધારણ નથી. જે ગ્રહસ્થ અવસ્થામાં હોઈ શકે છે, અથવા તો ચક્રવર્તી આદિ હોય તો રાજા આદિ અવસ્થામાં હોય, પણ અંતરના પરિણામ કેવા છે? તો એક આ બાહ્ય અવસ્થા થઈ. અને હવે અંતરના પરિણામની વાત પણ આપણે કરશું કે દરેક ગુણસ્થાનમાં જીવોના અંતરંગ પરિણામ કેવા હોવા જોઈએ અથવા કેવા હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે ગુણસ્થાનોનો ક્રમ સેનાથી છે? આ બાહ્ય અવસ્થાથી કે ઓલા અંતરના પરિણામથી? અંતરના પરિણામથી છે. ગુણસ્થાનોનો આખો ક્રમ જીવોના અંતરના પરિણામથી છે. બાહ્ય અવસ્થા તો જેવી હોય છે એવી ખાલી બતાવી છે કે જો આવા હોય તો કદાચ આવું હોય છે એમ. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે એ અંતરના પરિણામને એ ભૂમિકા સુધી પહોંચાડવા માટે આપણે શું પુરુષાર્થ કરવો જોઈએ એ પણ આપણને ખ્યાલમાં આવશે કે નહીં? તો ગુણસ્થાન સમજવાનું પ્રયોજન શું, પર્પઝ શું? હા, જેવી રીતના આંખ બંધ કરો, પહેલા કહ્યું ને આંખ બંધ કરો તો આખું મોક્ષ માર્ગનું સ્વરૂપ એટલું ક્લિયર હોવું જોઈએ, એટલું ક્લિયર હોવું જોઈએ. જ્યારે વસ્તુ સ્વરૂપ તમને ક્લિયર થાય તો તમે એ પુરુષાર્થ કરીને એ રસ્તા પર ચાલીને મોક્ષ પ્રાપ્ત કરી શકો. જો હજી એમાં જ કન્ફ્યુઝન હોય તો પછી આગળ વધી ન શકાય ને. તો એના માટે આપણા ગુણસ્થાનોનું સ્વરૂપ સમજીએ છે. બરાબર, જો શરૂઆત ક્યાંથી કરી હતી કે ગુણસ્થાન 1 થી 14 ગુણસ્થાન સુધી છે. બરાબર, એ 1 થી 14 ના આપણે નામ પણ યાદ કર્યા હતા. કોઈને એકદમ કડકડાટ યાદ થઈ ગયા છે, એકદમ પક્કા? હવે તો જો 3 ક્લાસ થઈ ગયા એટલે અત્યાર સુધી તો હવે યાદ થઈ જવા જોઈએ. આપણે 2-2 જોડામાં જોયા હતા ને, સૌથી પહેલું ગુણસ્થાન કયું હતું? મિથ્યા. તો પછી બીજા 2 કયા હતા જોડામાં? સાસાધન અને મિશ્ર. આ 2 અલગ છે એમ કરીને યાદ રાખજો કે મિથ્યાત્વ, સાસાધન, મિશ્ર. પછી 2 કયા છે? અવિરત સમ્યક્ત્વ, દેશ વિરત સમ્યક્ત્વ. પછી 2 કયા છે? પ્રમત વિરત, અપ્રમત વિરત. 2 મુનિરાજના ગુણસ્થાન થયા. બરાબર, પછી બીજા 2 કયા છે? અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. આ 2 શ્રેણીના ગુણસ્થાન થઈ ગયા. પછી 1 પાછું અલગ છે, કયું છે? સૂક્ષ્મ સાંપ્રાય. પછી પાછા 2 કયા છે? ઉપશાંતમો અને ક્ષીણમો. હજી 2 કયા છે? સયોગ કેવલીજીન, અયોગ કેવલીજીન. બરાબર, બહુ ઈઝી છે, યાદ રાખી શકાય એવું છે. નેક્સ્ટ ટાઈમ યાદ રાખીશ પ્રક્ષાલ, કડકડાટ. હા, એકદમ. હા પ્રિયંકા, ઓકે. તો જો આપણે પહેલા ગુણસ્થાનથી લઈને ચોથા ગુણસ્થાન સુધી પહોંચવા માટે, પહેલાથી લઈને ચોથા સુધી પહોંચવા માટે કઈ વસ્તુમાં પરિવર્તન થાય છે? દર્શનમાં પરિવર્તન થાય છે. થોડું જોરથી કાંઈ સંભળાવ. દર્શન મોહનીય કર્મ કોની સામે છે? જીવના કયા ગુણની સામે છે? શ્રદ્ધા ગુણની સામે છે. તો 1 થી લઈને 4 ગુણસ્થાનમાં પરિવર્તન શેમાં આવે છે? કે જીવના શ્રદ્ધા ગુણના પર્યાયમાં, જીવના માન્યતામાં. શ્રદ્ધા ગુણ એટલે કે હું કોણ છું, હું શું છું, એ માન્યતા. બરાબર, તો હું જીવ છું એવી સાચી માન્યતા થવી એને સમ્યક શ્રદ્ધા અથવા સમ્યક દર્શન કહેવાય છે. અને હું આ શરીર આદિ છું એવી ખોટી માન્યતા તો એને શું કહેવાય છે? એને મિથ્યા દર્શન કહેવાય છે. બરાબર, 1 થી લઈને 4 ગુણસ્થાન સુધી જીવના ફક્ત શ્રદ્ધા ગુણમાં પરિણમન આવે છે. બરાબર, ત્યાં સુધી હજી ચારિત્રમાં, યોગમાં, આદિમાં કઈ પરિવર્તન આવ્યું નથી. ખ્યાલ આવે છે ને? આપણને શું થાય કે ભાઈ કોઈ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે. આપણે, આપણી પાસે એક પૂજ્ય ગુરુદેવશ્રીનું એક એક્ઝામ્પલ છે, માતાજીનું છે, શ્રીમદજીનું છે, અથવા ટોડરમલજી, બનારસીદાસજી, હવે એમના તો આપણી પાસે ફોટો નથી ટોડરમલજી કે બનારસીદાસજીના, તો આપણે એક ઇમેજિનરી સ્કેચ બનાવીએ છીએ. બરાબર, આમના તો આપણી પાસે ફોટોઝ છે ને ગુરુદેવ શ્રી માતાજી શ્રીમદજીના, તો આપણે ફોટો જોઈને શું ઇમેજિન કરીએ કે કોઈ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય તો આવા દેખાવા જોઈએ. કેવા દેખાવા જોઈએ? કે વ્હાઇટ કપડામાં હોવા જોઈએ. પછી કેવા હોવા જોઈએ? એમનું જીવન કેવું હોવું જોઈએ? એકદમ સાધના આરાધનામાં એકવમ જાણે નિવૃત્ત જીવન હોય ને એવા વ્રતિ ત્યાગી જેવા હોવા જોઈએ. પણ જો એવું જરૂરી નથી, એટલે જ આ સ્વરૂપ સમજવું બહુ કમ્પલસરી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. રામચંદ્રજી છે, ભરત ચક્રવર્તી આદિ રાજાઓ છે, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હતા. તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હતા, દેટ ડઝન્ટ મીન કે એ લોકો લગ્ન આદિ ન કરી શકે. ડઝન્ટ મીન કે એ લોકો આવી રીતના રાજ્ય કારભારમાં કે ધંધા વ્યવસાયમાં ન હોઈ શકે. હું કે તમે આપણે સમજો ઘરકામમાં રોજના આપણા કામમાં બિઝી છે અથવા બિઝનેસ આદિમાં બિઝી છે, પણ પોતાના અંતરંગ પરિણામમાં પરિવર્તન લાવીને સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકીએ કે નહીં? હા, કરી શકીએ કે નહીં? ચલો પ્રક્ષાલ આજે આવ્યો છે, હા કુશ આજે આવ્યો છે, તો આજે કદાચ અંતરંગના પરિણામમાં મિથ્યાત્વના ભાવ છે. હવે નેક્સ્ટ સન્ડે આવે પાઠશાળામાં અને ખૂબ પુરુષાર્થ કરીને એક અઠવાડિયામાં સમ્યક દર્શન પ્રાપ્ત કેમ ન કરી શકે? કરી શકે કે નહીં? કરી શકે કે નહીં? હા, હવે સમજો નેક્સ્ટ સન્ડે આવ્યો, સમ્યક દર્શન લઈને આવ્યો, તો કપડા વ્હાઇટ એન્ડ વ્હાઇટ થઈ જશે કે હજી જીન્સ ને ટી શર્ટ પહેરશે? હા, એના ચશ્મા પહેરશે કે નહીં? પહેરશે. બરાબર, એનો જે સવારનો નાસ્તો જમવાનું જે પણ એનો શેડ્યુલ હોય ડેલી, એ શેડ્યુલ ઈ જ રહેશે કે બદલાઈ જશે? હવે એ તો બધું એમને એમ રહેશે કે નહીં? બાહ્ય જીવનમાં હજી પરિવર્તન એમ સડનલી આવી જતું નથી. સમ્યક દર્શન વસ્તુ શું છે પહેલા એ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો આપણે એનું કંઈક એવું ઇમેજિનેશન કરીને રાખીએ અને એને કારણે મિથ્યા માન્યતાથી મિથ્યા જ્ઞાનથી જીવ સાચું સ્વરૂપ પ્રાપ્ત કરી શકતો નથી. ખ્યાલ આવે? તો સમ્યક દર્શન કોને કહેવાય? કોને કહેવાય? કે સૌથી પહેલી વાર જીવ પોતાના શુદ્ધ સ્વરૂપનો શ્રદ્ધાન કરે કે જો આ જ હું છું, એનું જ્ઞાન કરે કે જો આત્માનો અનુભવ આવો કહેવાય, એવો એનો ફીલિંગ અંદરથી આવે અને એમાં ઠરી જાય અને ત્યારે અંદરથી જે એને આનંદ આવે એને આત્માનો અનુભવ કહેવાય, એવી અવસ્થાને સમ્યક દર્શન કહેવાય છે. ગઈકાલે જ અમારે અમુક ચર્ચા થતી હતી ને આપણે, ગઈકાલે અમારે શું સરસ ચર્ચા થઈ કે સમજો કોઈને હાર્ટ એટેક આવ્યો, બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું પિનાંગભાઈએ જ, કોઈને હાર્ટ એટેક આવ્યો તો એમણે ઉજ્જવલાબેનને ફોન કર્યો કે જો આવી પરિસ્થિતિ બની છે, તો ઉજ્જવલાબેને શું જવાબ આપ્યો કે ભાઈ જો ડોક્ટર ડોક્ટરનું કામ કરશે, બરાબર, એ લોકો નિર્ણય કરશે કે તમારે ઓપન હાર્ટ સર્જરી કરવી કે સ્ટેન્ટ મૂકવો કે જે ટ્રીટમેન્ટ કરવી કે કેટલું ખરાબ છે કેટલું સારું છે, એનું કામ કરે છે. શરીરનું કામ કરે છે. હા, હવે એમાં બ્લોકેજ છે કે પછી કંઈક બીજા ઇશ્યુઝ છે, એક ક્લોટ ત્યાંથી નીકળી ગયું છે અથવા ત્યાં જ છે, બ્રેનમાં પહોંચી ગયું છે, જ્યાં જે છે એનું કાર્ય કરે છે કે નહીં? પણ હવે જીવ શું કરે છે ત્યારે? ત્યારે જીવે જીવનું કાર્ય કરવું જોઈએ કે નહીં? હા, તો જીવનું કાર્ય શું છે? જ્ઞાતા દ્રષ્ટા રહેવું. જ્ઞાતા દ્રષ્ટા રહેવું ને, જીવનું કામ છે જાણવું દેખવું. તો જે પરિસ્થિતિ બહાર બની રહી છે એના જ્ઞાતા દ્રષ્ટા રૂપે રહેવું. નાના બાળક હોય તો રમતિયાળ હોય, ઉછળકૂદ કરતા હોય, એક્ઝામમાં સિરિયસ હોય અથવા નટખટ હોય જે હોય હોય ત્યારે એવી અવસ્થા છે. જેમ જેમ મોટા થાય તો હવે યુવાનીમાં એ યુવાન પણ છે, એને કંઈક નવું એક્સપ્લોર કરવું હોય, એને પછી થોડા અનરૂલી થઈ જાય ને કે માતા પિતા છે કે બધું ખોટું, ના અમે જે કરીએ સાચું, એવા થઈ જાય. એના પછી થોડાક હજી મોટા થાય એટલે જરા મેચ્યોરિટી આવે એટલે એમને સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી આવે, બરાબર છે કે નહીં? પછી હજી મોટા થાય તો વૃદ્ધ થાય તો આદી એમને જે રોગ આવે ને બધું આવે. હવે મને કહો, આ બધા પરિવર્તનની પાછળ જે જીવ નામક પદાર્થ છે એ જીવ તો ત્યાંનો ત્યાં જ છે કે નહીં? એ તો બધું વસ્તુ જાણે છે કે નહીં? જ્યાં આ બદલતી અવસ્થાને આ હું છું એમ કરીને જીવ માની લે તો મિથ્યાત્વ થઈ જાય છે, અને એનાથી છૂટો રહીને પોતે આ બધી વસ્તુને પ્રેક્ષક તરીકે જાણ્યા કરે કે આ ત્રિકાળી ધ્રુવ પદાર્થ એ હું આત્મા જુદો છું, આ બધું ચાલી રહ્યું છે, બરાબર છે, આખું બધું આખી રમત બધી ચાલી રહી છે, જીવ એને જાણે છે. જો બીજા અન્ય ધર્મ હોય ને એમાં કેવું આવે કે તમે આ અમુક હવન કરો તો તમારું સારું થઈ જશે, તમે અમુક પૂજા કરાવો તમારું સારું થઈ જશે, અથવા તમે આમ કંઈક ઉપવાસ આદિ કરી લ્યો આમ થઈ જશે, તેમ થઈ જશે, ઓલું તાવીજ બાંધો તો આમ થઈ જશે. ત્યાં આપણને શેનું સ્વપ્ન બતાવે છે કે સારું થઈ જશે? ત્યાં બધું સારું થઈ જશે એવી ઈચ્છા ઉત્પન્ન કરાવીને આપણને એ આશા બતાવે છે. જૈન ધર્મ શું કહે છે કે ભાઈ બહારમાં સારું થશે કે ખરાબ થશે એ તમારા પુણ્ય પાપ પર આધીન છે. ખ્યાલ આવ્યો કે નહીં? બહારમાં સારું થશે કે ખરાબ થશે પુણ્ય પાપ પર આધીન છે, પણ તમે એ છો જ નહીં, ત્યાંથી હટીને હું બધાનો જાણનાર દેખનાર છું એમ છૂટા પડી જાઉં. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આપણને કોઈ એવું એવું ઇમેજિનરી એવું સ્વપ્ન બતાવતા નથી, બહારમાં જે છે ને એ જ રહેવાનું છે. કોઈ ખૂબ ધનવાન છે, કોઈ ખૂબ ગરીબ છે, તો એવું સ્વપ્ન નથી બતાવતા કે ભાઈ તારું સારું થઈ જશે, તું ધનવાન થઈ જઈશ, જે છે એ છે, પણ એનાથી છૂટો રહીને તું જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહે. આ જે પુરુષાર્થ છે કે પહેલા જીવ પ્રગટ પર્યાયમાં ડૂબેલો હતો, ખ્યાલ આવે છે ને? પહેલા જીવ પ્રગટ પર્યાયમાં ડૂબેલો છે, જેવી રીતના ખુશ પોતાને ખુશ માને છે કે નહીં? એ ખુશ પોતાને સોમિલ માને છે? કોઈ નથી માનતું, અથવા હું પણ મારી જાતને ખુશ માનું છું? નથી માનતો. જે પ્રગટ અવસ્થા છે એમાં આ હું છું એમ કરીને જીવ એવી ખોટી માન્યતા કરી લીધી છે એને મિથ્યાત્વ કહેવાય છે. એ માન્યતાને બદલીને હું પણ ત્રિકાળી જીવ, તમે પણ ત્રિકાળી જીવ, પેલો કીડી મકોડા આદિ પણ ત્રિકાળી જીવ, વિશ્વમાં બધા ત્રિકાળી જીવો જ છે. ગઈકાલે એક બીજો સરસ પોઈન્ટ સૂજ્યો અમે મધુમાસા સાથે ચર્ચા કરતા હતા. જો કાળ છે તો ભૂતકાળથી લઈને ભવિષ્યકાળ સુધી અનાદિ અનંત, બરાબર છે કે નહીં? અને જીવ છે એ પણ ત્રિકાળી દ્રવ્ય કેવો છે? અનાદિ અનંત છે કે નહીં? તો કાળ પણ અનાદિ અનંત, જીવ પણ અનાદિ અનંત. હવે વર્તમાનમાં મનુષ્ય અવસ્થા છે, લોકેશન વિલેપાર્લા છે. સપોઝ કાલે ઉઠીને લોકેશન અમેરિકા કે યુરોપ કે સોનગઢ કે આપણે ગમે ત્યાં લોકેશન બદલાઈ જાય તો એનાથી ભાવ પૂરો થઈ જાય છે? નહીં ને. આપણે હા હસતા ખેલતા ઠીક છે આ બદલાયું, સોનગઢ ગયા, સોનગઢ જઈને હવે ત્યાં રહેશું. એવી જ રીતે મનુષ્ય પર્યાય છે, એની બદલે બદલાઈને તિર્યંશ થઈ ગઈ, દેવ થઈ ગઈ, નારકી થઈ ગઈ, તો લોકેશન બદલાઈ ગયું. ખ્યાલ આવે છે ને? જેવી રીતના કાળ અનાદિ અનંત છે, જીવ પણ અનાદિ અનંત છે, તો જીવને શું નુકસાન થયું? જેવી રીતના વર્તમાન ભાવમાં, વર્તમાન અત્યારના અવસ્થામાં લોકેશન વિલે પારલે છે, બરાબર, ઓલું પર્ટિક્યુલર જે આપણું ઘર છે બધાનું પોતપોતાનું, એ ઘર આપણું રહેઠાણ છે. એક બે વર્ષ પછી સમજો સોનગઢ ગયા, કોઈમ્બતુર ગયા, તો ઘર બદલાઈ જશે, નવું ઘર આવશે, બરાબર છે કે નહીં? તો હવે આ ઘરમાં સમજો આ લોકેશનમાં બારી છે, અહીંયાથી સૂર્ય ઉદય થાય છે, અહીંયાથી અસ્ત થાય છે, ઓલા લોકેશનમાં અહીંયા બારી છે અને આમ સૂર્ય ઉદય થાય છે, આમ અસ્ત થાય છે, એની બદલે વર્તમાનમાં આ મનુષ્ય ભાવ છે અને એમાં આ પુરુષ છે, એના આ આ સ્ટ્રેન્થ છે, સમજો શારીરિક ક્ષમતા ઘણી હોય એનું સ્ટ્રેન્થ છે, ક્ષયોક્ષમ જ્ઞાન ઘણું હોય એની સ્ટ્રેન્થ છે, અને હમણાં બે પાંચ વર્ષમાં ભાવ બદલાઈ ગયો, હવે સમજો દેવગતિમાં દેવી થઈ ગયા, તો પુરુષમાંથી સ્ત્રી થઈ ગયા, હવે એની સ્ટ્રેન્થ સુંદરતા છે, આ છે તે છે, ક્ષયોક્ષમ છે, જે હોય तो लोकेशन बदलाई गयु पर आत्मा में शू फरक पड़ो ख्याल आए ने आप जे वर्तमानी पर्याय में जीव डूबेलो त्यांथी थोड़ो हटी ने ए प्राप्त पर्याय में डूबेला हटी ने पोताने आवी रीतना त्रिकाड़ी पदार्थ जुए ने आखू एनु विजन मोटू थी जाए कि भाई हाँ अनादि अनंत वस्तु है हूँ आ आत्मा छू ए पण आत्मा है वर्तमान में बधा साथे मळ्या छे पाछा छूटा थई जशे एनी एनी योग्यता प्रमाणे आवी ब्रॉड दृष्टि राखीने हूँ आत्मा छू एवो निर्णय करीने એમાં જે લીન થવું એને સમ્યક દર્શન કહેવાય છે. ઈઝી છે કે નહીં? ખાલી આપણું વિઝન બદલવાની જરૂરત છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ પહેલા ગુણસ્થાનથી લઈને ચોથા ગુણસ્થાન સુધી પહોંચવામાં જીવની ખાલી માન્યતા બદલાય છે, બીજું કાંઈ બદલાતું નથી. આટલી ચર્ચા આપણી લાસ્ટ ટાઈમ થઈ ગઈ હતી, આ થોડું ઇલાબોરેટ રિવિઝન આપણે કર્યું. ચલો હવે આપણે આગળ વધીએ છીએ, પાંચમા ગુણસ્થાનથી આગળ વાત કરીએ. જો પાંચમા ગુણસ્થાનથી આપણે વચ્ચે પેરેગ્રાફ છે, પાંચમા ગુણસ્થાનથી દસમા ગુણસ્થાન સુધી મળ્યું ને, હા એ પેરેગ્રાફ, પાંચમા ગુણસ્થાનથી દસમા ગુણસ્થાન સુધી એટલે કે દેશવિરત, પ્રમતવિરત, અપ્રમતવિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મ સંપ્રાય એ છ ગુણસ્થાન માટે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે. ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે, તેથી આ ગુણસ્થાનોમાં ક્ષયોપશમિક ભાવ થાય છે. આ ગુણસ્થાનોમાં નિશ્ચય સમ્યક ચારિત્ર પર્યાયની અનુક્રમે વૃદ્ધિ થતી જાય છે. જો હવે આપણે એ સમજવું છે ભાવભાષણ પૂર્વક કે આ નિશ્ચય સમ્યક ચારિત્રનો શું મતલબ. અત્યાર સુધી શું થયું? પહેલા ગુણસ્થાનથી ચોથામાં આવ્યા ત્યારે ફક્ત અંદરની માન્યતા બદલાયતી, બરાબર? આપણે બહુ ઇલાબોરેટ એક્ઝામ્પલ્સથી એને જોયું. હવે ચોથાથી આગળ શું થતું જાય છે? ચોથા ગુણસ્થાનમાં જીવને નિર્ણય થઈ ગયો કે આ હું ત્રિકાળી આત્મા એ જ હું છું, અને અંદરથી એનો અનુભવ થવા લાગ્યો. અંદરથી એનો જે અનુભવ થાય છે, જે અંદરથી એને નિરાકુળતા અનુભવાય છે, જે શાંતિ એને અંદરથી અનુભવાય છે. હવે સમજો તમને થાળીમાં કોઈ રસ આપ્યો હોય મસ્ત એકદમ સરસ મજાનો, હા મીઠો મધુરો, અને સાથે ભલે અલગ અલગ વાનગીઓ છે પણ ક્યાંક પેલો કારેલાનો કડવો સ્વાદ છે, ક્યાંક ઓલું કંઈક ખાટી વસ્તુ છે, ક્યાંક ઓલું અલગ 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 સ્વાદ છે, સમજો. પણ અહીંયા રસ આટલો મીઠો છે, થાળીમાં બધું જ છે, પણ આપણને રસ ભાવતો હોય તો આપણું ફોકસ ક્યાં જાય? ઓટોમેટિકલી રસ પર છે કે નહીં? હા, પછી પીરસનાર આવીને પૂછે, અરે હજી રોટલી ખાધી નહીં? અરે હજી શાક લીધું નહીં? અરે હજી? તો આપણે આપણે શું જવાબ આપીએ કે હા લઈએ છે, લઈએ છે, પણ આપણી નજર ક્યાં છે? રસ ઉપર. બસ એવી જ રીતે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને જે અંદરથી આત્માનો એવો અતિન્દ્રિય રસ અનુભવાય છે, હવે એને બહારમાં જેને પહેલા એ સાંસારિક સુખ આપણે કહીએ ને આપણી ભાષામાં, એમાં એને મજા જ નથી આવતી. હજી છે સંસારમાં, સાવ હજી મુનિરાજ નથી થયા. મુનિરાજ થશે તો બધું છોડીને વયા જશે, બરાબર? પછી સંસારમાં છે પણ એને એમાં મજા નથી આવતી. તો હવે શું કરે? જેવી રીતના કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ન હોય તો પણ હવે જેવી રીતના કડવી દવા ખાવી પડે ને, આમાં આપણે આત્માનું શાસનનું જે મંગલાચરણ બોલીએ ને એમાં જ છે. મધુર વિપાકી ઉપદેશામૃત વહ યદિ કટુ વી ભાસિત હો, તો ઓલું છે ને કટુ ઔષધિ સમ, હવે હું ભૂલી ગયો કડી. એટલે તમને કોઈ અમે જે ઉપદેશ આપીએ છીએ એ તમને જો કડવો પણ ભાસિત થાય તો પણ ચિંતા ના કરજો, કટુ ઔષધિ સમ, કડવી ઔષધિ સમ એને લેજો. એટલે ત્યાં સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા શું કરે છે કે એમને અંદરથી જે આત્માનો આનંદ આવે છે એમાં જ મજા આવે છે, એમ એને મીઠો રસ લાગે છે. પણ આ જે સંસારિક બધી વ્યવસ્થાઓ છે, હવે સમજો કે નેક્સ્ટ સન્ડે ખુશને સમ્યક દર્શન થઈ ગયું છે, બરાબર? હા, એ આપણું એક્ઝામ્પલ છે. પણ હવે ખુશ એના ફેમિલીમાં છે તો કઈ એમ તરત થોડી મમ્મી પપ્પાનો ત્યાગ કરી દે છે, એમ છોડીને વયો જાય કે હવે મને સમ્યક દર્શન થઈ ગયું, હવે મને તમારી જરૂરત નથી, હું તો આત્મા છું, હા હું કઈ તમારો દીકરો નથી, એમ વયો જાય? એમ તો ન જાય ને. જે પણ આપણી અમુક જે ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ છે અથવા અમુક જે પણ આપણી સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ છે, એમ કઈ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા એમ બધું છોડીને ભાગી જતા નથી. કેમ કે આ આખો મોક્ષ માર્ગ વસ્તુ જુદી છે, ખ્યાલ આવ્યો ને? અંદરથી આત્માનો આનંદ જે આવે છે તો એ આત્માના આનંદમાં હવે એમને વધારે ને વધારે રહેવાનો ભાવ જાગે છે. એમને એમ નક્કી થઈ જાય છે કે અરે આ બહારની વસ્તુમાં કઈ મજા નથી, હા હવે એને ક્રિકેટ રમવામાં મજા નથી આવતી, મેચ જોવામાં મજા નથી આવતી, કઈ સારું ખાવામાં મજા નથી આવતી. એને એમ થાય કે હા પેટ ભરી લીધું, એના માટે જે આપો એ ઠીક છે, ડઝન્ટ મેટર. પણ પછી શું કરશે? તરત જઈને પોતાના આત્માના આનંદમાં લીન થવાની ટ્રાય કરશે, એને ત્યાં વધારે મજા આવે છે. હવે જ્યાં મજા આવે તો ઓટોમેટિકલી એમાં જ વધારે રહેવાની ટ્રાય કરે ને. સમજો, રસમાં મજા આવે છે તો વારે ઘડીએ ચમચીથી પીવાની ટ્રાય કરે ને. તો જેમ જેમ વધારે ને વધારે આત્માના આનંદમાં રહેવાની પ્રેક્ટિસ કરે છે, એમ એમ એમને આત્માનો આનંદ વધારે ને વધારે આવે છે, ફ્રીક્વન્સી વધતી જાય છે, ડેપ્થ વધતી જાય છે, એ વધારે ને વધારે અંદરથી આનંદ આવે છે. અને જેવો અંદરથી વધારે આનંદ આવે છે તો એને જ કહેવાય છે નિશ્ચય સમ્યક ચારિત્ર, એમની ભૂમિકા વધતી જાય છે, ખ્યાલ આવે ને? એમની અવસ્થા આગળ આગળ વધતી જાય છે. અને જેમ જેમ અવસ્થા આગળ આગળ વધતી જાય છે એમ એમ હવે અંદરથી જ આનંદ આવે છે, એને એમ થાય કે યાર આ બધા લગન બગનમાં ક્યાં જઈને માથાકૂટ કરી, છોડો, જવું જ નથી. કોઈ ઓલો ફંક્શનમાં બોલાયું કંઈક કે ભાઈ કોઈ ઓલું સોશિયલ ફંક્શન છે, તમારે આવવું પડશે ભાઈ, તો કદાચ જબરજસ્તી જવું પડે ને તો આ મોઢું બતાવીને આવી જાય. પણ ભાઈ પાછા રહીને હવે જે ઓલો પહેલા જે જમણવારા માણતા હતા, હવે એ જમણવારા માણવાનો એમને ભાવ જ ન થાય. એમને શું થાય? છોડ, આપણે આપણું જે બે રોટલી ખાધી, શાક ખાધું, ઇનફ. તો એમનું જીવન સમતામય થતું જાય છે, ખ્યાલ આવે છે કે નહીં? હા, એ બહારથી છોડે છે એમ નથી કે હવે લગ્નમાં જવાનું છોડી દીધું, હવે આપણે મેરેજમાં એટલે કોઈ ફંક્શનમાં જવાનું છોડી દીધું, હવે આપણે અબ્રોડ જવાનું છોડી દીધું, હા હવે આપણે કોઈક એવી રીતના છોડતા જાય છે એમ નથી. એમને તો અંદરથી એટલો આનંદ આવે છે કે એમને ત્યાં જવાનો ભાવ જ નથી થતો. છોડો ને, હવે ક્યાં કશ્મીર ફરવા જાય ને, ક્યાં પેલી અહીંયા ફરવા જાય ને ત્યાં ફરવા જાય, અહીંયા આનંદ આવે છે ને, બસ અહીંયા જ બેસીએ. આને એમ કહેવાય છે કે નિશ્ચય સમ્યક ચારિત્ર વધતું જાય છે, એમની શુદ્ધિ વધતી જાય છે, અને બહારમાં ધીરે 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 બધું છૂટતું જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? કે ખુશને સમ્યક દર્શન થઈ ગયું, બરાબર? હવે નેક્સ્ટ સન્ડે ઓનવર્ડ્સ એને આમ તેમ બધું જે પહેલા ફરવા જતા હતા ને હવે મજા નથી આવતી, એટલે શું કરે? ઘરથી દુકાન, દુકાનથી ઘર, અને પછી સાંજના આવીને સ્વાધ્યાય. સ્વાધ્યાય, સામાયિક, આદિમાં એનો પુરુષાર્થ વધતો જાય છે. જે પહેલા અડધો કલાક સ્વાધ્યાય કરતા હતા એની બદલે એમ થાય કે બે કલાક કરે, ત્રણ કલાક કરે, રાતના બી જાગી જાગીને એટલે સવારના વહેલા ઉઠીને શાંતિથી આત્માના તત્વ ચિંતન આદિમાં બેસી જાય. કેમ કે એમાં એમને રસ આવે. પહેલા જે બે કલાક ટીવી જોવામાં ટાઈમ વેસ્ટ થતો હતો, હવે એમને થાય કે આ બધામાં શું, એના કરતા આત્મામાં આનંદ આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જેમ જેમ અંદર આનંદની વૃદ્ધિ થતી જાય છે એમ એમ બહારમાં એનું જીવન સિમ્પલ થતું જાય છે, જીવન સમતામય થતું જાય છે, ખ્યાલ આવે ને? અને એક સ્ટેજ એવો આવે છે કે હવે અંદરથી એવો વૈરાગ્ય છે, અંદરથી એટલો નિરંતર આનંદ એમને ઝરે છે કે હવે એમને થાય છે આ બધી ઘરની માથાકૂટ જ નહીં જોઈએ, એના કરતા છોડીને હું જંગલમાં વયો જાઉં અને શાંતિથી પોતાના આત્મામાં જ નિરંતર ડૂબેલો રહું. નિરંતર, એવરી સેકન્ડ, એવરી મિનિટ પણ નહીં, એવરી આવર પણ નહીં, એવરી સેકન્ડ આમ ડૂબેલા જ રહે અંદર. એવી અંદરથી એમની ભૂમિકા થઈ જાય છે तो एने मुनि दशा कहवाय छे। हवे मुनि माटे एक ज एमनु प्रयोजन छे। शु प्रयोजन छे? बस पोताना आत्मा मां हमेशा रहेवू। हवे ज्यारे न रही सके त्यारे बहार आवीने शास्त्र आदि नी रचना करे छे, जुदू थई गयो। એ કઈક એક્ટિવિટી એમને જે ભાવ થાય એ કરે છે, પણ દેટ ઇઝ નોટ પર્પસ ઓફ ધેર એફર્ટ્સ। એમની એફર્ટ્સનું પર્પસ શું છે? કે પોતાના આત્મામાં હંમેશા લીન રહે। અને એમાં પણ જો એમનો પુરુષાર્થ વધારે જાગી જાય, એટલે ક્યારેક પુરુષાર્થ વધી જાય તો આત્મામાં અને આત્મામાં એવા ડૂબી જાય છે કે શ્રેણી એમની વધે છે, અને શ્રેણી વધતા વધતા પૂર્ણ વિતરાગી થઈ જાય। વિતરાગી પછી સર્વજ્ઞ આદિ થાય છે। તો ચોથા ગુણસ્થાનમાં જીવ પહેલામાંથી ચોથામાં આવ્યો ત્યારે એની સમ્યક શ્રદ્ધા થઈ, બરાબર। સમ્યક શ્રદ્ધાની સાથે ચારિત્ર જે ગુણ હતો એમાં ખાલી પાર્ટ પ્યોરિટી થઈ। પહેલા સાવ મિથ્યા ચારિત્ર હતું, એની બદલે સ્વરૂપાચરણ ચારિત્ર એને પ્રગટ થયું। પણ એ જરાક પ્યોરિટી એટલે કેવી છે? કે બસ આત્મામાં લીન થઈ શકે છે એટલી પ્યોરિટી છે, બરાબર। હવે ચોથા એટલે પાંચમાંથી લઈને દસમાં સુધી ચારિત્ર, ચારિત્ર એટલે સ્થિરતા, અંદરમાં લીન થવું, એમાં વૃદ્ધિ થતી જાય છે। એ વધતા 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 દસમા ગુણસ્થાનમાં એવી અવસ્થા છે કે બસ હવે અંતરમુહૂર્તમાં એ વિતરાગી થયા। બસ હવે જસ્ટ ફાઇનલ, જસ્ટ લાસ્ટ ટિંજ એમને એ રાગ દ્વેષના ભાવ બાકી છે, અને નેક્સ્ટ મોમેન્ટે વિતરાગી। વિતરાગી એટલે શું? પૂર્ણ રાગ દ્વેષ ભાવ રહિત। વિતરાગી અવસ્થા કેવી હોય એને પહેલા આપણે થોડી ઇમેજિન કરીએ। જો જીવને સાચી શ્રદ્ધા તો પહેલા જ થઈ ગઈ હતી, બરાબર, કે આજ હું આત્મા જ છું અને એમાં જ લીન રહેવાથી મને સુખ પ્રાપ્ત થાય છે, આ બાકી બધું બહારનું નકામું છે, એ તો માન્યતા ચોથા ગુણસ્થાનમાં જ થઈ ગઈ હતી, બરાબર। પછી એમણે પુરુષાર્થ પૂર્વક જો એફર્ટ્સ હવે આવે છે, પહેલા ખાલી માન્યતાનું કામ હતું, બરાબર। પાંચમાંથી લઈને આગળ દસમાં બારમાં સુધી એફર્ટ્સ આવે છે પુરુષાર્થ, સોરી, પહેલા માન્યતાનો પુરુષાર્થ છે, હવે સ્થિર રહેવાનો પુરુષાર્થ, એટલે બેના પુરુષાર્થમાં ફરક છે, બરાબર। તો આ જે પુરુષાર્થ પૂર્વક એફર્ટ કરીને અંદરમાં લીન રહેતા હતા, તો એ અંદરમાં લીન રહેતા રહેતા એમની એવી અવસ્થા થઈ કે હવે અંદરમાંથી જ સુખ આવે છે, ક્યાંય જ્ઞાન બહાર જ નથી આવતું। મિથ્યા દ્રષ્ટિ જીવ હોય આપણા જેવા, ઘણી બધી માન્યતાઓ છે ને, અહીંયા ઓલો ઈગતપુરીમાં ઓલું શું વિપાસનાને કરવા જાય તો ત્યાં ધ્યાનમાં બેસવાની કોશિશ કરે, પછી આત્મા તો ખબર નથી કે કોને કહેવાય, તો ધ્યાન ક્યાં જાય? પછી બ્રીધિંગ ઉપર ઓલું ફોકસ કરે કે શ્વાસ લો શ્વાસ કાઢો, પછી કંઈક હું અહીંયા ચક્ર ઇમેજિન કરે કંઈક, તો કે અહીંયા છાતીમાં કંઈક ચક્ર છે, અહીંયા ડ્યુટીમાં છે, અહીંયા માથામાં કંઈક ચક્ર છે, અને એને ઇમેજિન કરીને ત્યાં ફોકસ કરવાની ટ્રાય કરે। તો આ બધા પૂતગલ પર ફોકસ કરવાથી કાંઈ હાથમાં ન આવે, ખ્યાલ આવે ને? એ કદાચ ટેમ્પરરી પરિણામ આપણા શાંત થઈ ગયા, કેમ કે જે પહેલા કશાય ભાવમાં જતા હતા એની બદલે આપણે એને મંદ કર્યા, તો મંદ કશાયના ભાવ થયા, પણ જ્યાં સુધી પહેલી સમ્યક શ્રદ્ધા નહોતી અને આત્માનો આનંદ અંદરથી ન આવ્યો ત્યાં સુધી ઓલું એ સ્થિરતા કેમાં કરે, કંઈ ખબર જ નથી ને। પણ હવે જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે એને ખબર છે કે આત્મા કેવો છે, અંદરથી આનંદ કેવો આવે છે, એટલે એમાં નિરંતર સ્થિરતા કરવાની ટ્રાય કરે છે। તો એ શ્રેણી ચડીને એવી ભૂમિકા આવી જ્યારે વિતરાગ થયા ત્યારે કે હવે 100% આત્મામાં જ લીન થઈ ગયા, આત્મામાં પરમનન્ટલી લીન થઈ ગયા। જે આપણું જ્ઞાન, અત્યારના આંખ બંધ કરો તો કેવું આમ ભમે છે, ઘડીકમાં મંદિરનો વિચાર આવ્યો, ઘડીકમાં ઘરનો વિચાર આવ્યો, ક્યાંક ક્યાંક ભમે છે ને જ્ઞાન। હવે એ વિતરાગી અવસ્થા કેવી છે કે આંખ બંધ કરો, આંખ બંધ કરવાની જરૂરત નથી એમને તો, પણ એ આખું જ્ઞાન પોતાના આત્મામાં જ સ્થિર થઈ ગયું, હવે ક્યાંય ભમતું નથી। જ્ઞાન સ્થિર થવું એ તો સમ્યક જ્ઞાનની વાત થઈ, પહેલા આલી શ્રદ્ધા સાચી થઈ ગઈ હતી એ સમ્યક દર્શન થયું, અને હવે એમાં ને એમાં જ સ્થિર રહ્યા એ સમ્યક ચારિત્ર થયું, ખ્યાલ આવે છે કે નહીં? તો એવી અવસ્થા જો ભગવાનને જોઈને એવી અવસ્થા ઇમેજિન કરો કે હવે એમને એક જ જગ્યાએ સ્થિર છે, ક્યાંય હલવા ચલવાના ભાવ જ નથી થતા, એવા પોતાના આત્મામાં લીન છે કે એમને બહાર જોવાનો એ ભાવ નથી થતો. મુનિરાજોની તો કેટલી બધી સ્ટોરીઝ છે ને આપણી પાસે. સુકુમાલ મુનિરાજને પેલી પેલી શિયાળની એના પગ ખાતી હતી. સુકૌશલ મુનિરાજને પેલું વાઘણી આવીને ખાઈ ગઈ આખું શરીર. પછી ગત સુકુમાર મુનિરાજને પેલું સગડી મૂકી. પાંડવ મુનિરાજને શું કર્યું? પેલા ઘરેણા પહેરાવ્યા આખા રેડ હોટ, આખું શરીર બળવા લાગ્યું. તો એમને કેટલું દુઃખ થયું? આ બધા મુનિરાજ જેનું એક્ઝામ્પલ લીધું એમને કેટલું દુઃખ થયું? અરે દુઃખ તો ત્યારે થાય ને જયારે એમનું જ્ઞાન આત્મામાંથી બહાર નીકળીને ખબર પડે એમને. આ તો એવા આત્મામાં લીન છે કે એમને અંદરથી ઉલટું સુખ આવે છે, એમને આ બધામાં કઈ ફરક જ નથી પડતો. ગઈકાલે એ પણ બીજું એક્ઝામ્પલ અમે ચર્ચા કરતા હતા ને, તો એ મધુમાસાની બારીમાંથી સામેનું બિલ્ડિંગની અગાસી દેખાય, ત્યાં અગાસી પર ઘણા બધા કબૂતર આવીને બેઠા હોય. હવે આપણે અહીંયા ઘરમાં બેઠા છે, ચલો આપણે મંદિરમાં બેઠા છે, આ સામેવાળા ઝાડ પર કબૂતર ને કોયલો ને બધા આવીને બેસે. હવે કેટલા આવીને બેઠા, કેટલા ઉડી ગયા, ક્યારે કેટલા આવ્યા, ક્યારે કેટલા ગયા, આપણને એનાથી કઈ ફરક પડે? આપણે અહીંયા બેઠા છે, પેલું બાજુના ઝાડ પર જે થતું એ થાય. એવી જ રીતે મુનિરાજ પોતાના આત્મામાં બેઠા છે, આ બાજુના પદાર્થ પર જે થવું એ થાય, એમને શું ખ્યાલ આવે છે ને? એટલા અંદરથી છૂટા પડી ગયા છે કે પોતાના આત્મામાં જ નિરંતર લીન છે. આ છે વિતરાગી ભૂમિકા. ખ્યાલ આવે ને? હજી જ્ઞાનમાં ક્ષયોક્ષમ વધીને લોકાલોક જાણે છે હજી એવું નથી થયું, પણ એમને કઈ જાણવાની ઈચ્છા જ નથી, એ તો પોતાના આત્મામાં લીન છે. ખ્યાલ આવે? આને કહેવાય વિતરાગી અવસ્થા. તો જે દસમા ગુણસ્થાન સુધી જે થોડો રાગ દ્વેષનો ભાવ એમને બચ્યો હતો એ પણ વયો ગયો, અને કાં તો અગિયારમાં કે બારમાં ઉપશમ શ્રેણીમાં ગયા હોય તો અગિયારમાં ગુણસ્થાનમાં, અને શપક શ્રેણીમાં ગયા હોય તો બારમાં ગુણસ્થાનમાં જઈને વિતરાગી થઈ જાય છે. હવે જો વચમાં આપણે આ પેરેગ્રાફમાં વાંચ્યું કે અહીંયા ક્ષયોપશમ નિમિત્ત છે, માટે એને ક્ષયોપશમિક ભાવ કહેવામાં આવે છે. એ પણ મારે થોડુંક સમજાવવું હતું. જેવી રીતના આપણા ઘરે પંખો હોય ને, એ પંખાને ચાલુ કરો, સ્વિચ દબાવો તો ત્યાં ચાલુ થાય, બરાબર? સ્વિચ બંધ કરો તો ત્યાં બંધ થાય. આ ચાલુ કરવું બંધ કરવું એ ઔદૈહિક ભાવ છે. ચાલુ કર્યું ચાલુ થયા, બંધ કર્યું બંધ થયા. એવી રીતના કર્મનો ઉદય થયો ત્યાં જીવના પરિણામ થયા, કર્મનો ઉદય ન થયો જીવના પરિણામ ન થયા, ઓર વાઇસ વર્ષા. જીવના પરિણામ થયા તો કર્મનો ઉદય થયો, જીવના પરિણામ ન થયા તો કર્મનો ઉદય ન થયો. આને કહેવાય ઔદૈહિક પરિણામ. કર્મનો ઉદય અને જીવના ભાવ ને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ક્ષયોક્ષમિક ભાવ કેવા છે? કે પેલા પંખાના રેગ્યુલેટર જેવા છે. એક પોઈન્ટ પર કરો તો ઓછી સ્પીડથી ફરે, પાંચ પોઈન્ટ પર કરો તો ફાસ્ટ સ્પીડથી ફરે, બરાબર? એવી જ રીતે અહીંયા કર્મના મંદ પરિણામ આવ્યા ઉદયમાં, તો સામે જીવના તીવ્ર પરિણામ ઉદયમાં છે. એટલે જે પણ સમજો જ્ઞાનાવરણી, અહીંયા આ ક્ષયોક્ષમિક ચારિત્ર મોહનો ક્ષયોક્ષમિક ભાવ છે ને, એ લઈએ આપણે. જો પાંચમા ગુણસ્થાનમાં હજી ત્રણ કષાય ચોકડીનો એમને ઉદય છે, બરાબર? તો કર્મની તીવ્ર ઉદય અવસ્થા છે, સામે જીવના જે પરિણામ છે વિશુદ્ધિના, તો એ થોડા મંદ પરિણામ છે કમ્પેરેટિવલી. અને હવે દસમા ગુણસ્થાનમાં પહોંચ્યા તો ત્યાં એક જ કષાય ચોકડીનો ઉદય છે, બાકી બધા વયા ગયા, તો વિશુદ્ધિના પરિણામ પણ તીવ્ર પરિણામ છે. ખ્યાલ આવે ને? તો આ પરિણામોમાં જે વેરિએશન જોવામાં આવે છે, જે એમની વિશુદ્ધતા પાંચમા ગુણસ્થાનથી દસમા ગુણસ્થાન સુધી વધતી ગઈ, એમની ચારિત્રની શુદ્ધિ વધતી ગઈ, તો એને ક્ષયોક્ષમિક ભાવ કહે છે. જો આ મોટું મોટું ક્ષયોક્ષમિક કીધું છે, હવે એક એક ગુણસ્થાનમાં જશું તો ક્યાં લાગુ પડે છે ક્યાં નથી પડતું એ બધું આપણે જોશું પાછળથી, બરાબર? હવે જો આગળ વધીએ, દસ સુધી પહોંચી ગયા, હવે અગિયારમું. અગિયારમું ઉપશાંત મોહ ગુણસ્થાન આત્માના પુરુષાર્થથી પ્રગટે ત્યારે ચારિત્ર મોહનીય કર્મનો સ્વયં ઉપશમ થાય છે. જો ખરેખર જીવના પરિણામ અને કર્મના ઉદયમાં કોઈ કરતા કર્મ પણ નથી, બે જુદા જુદા છે. એટલે અહીંયા શું કહે છે કે જો અહીંયા જ્યારે ચારિત્ર મોહનીય કર્મનો ઉપશમ થાય છે ત્યારે જીવના વિતરાગતાના પરિણામ થાય છે, વિતરાગતાના પરિણામ થાય છે, ચારિત્ર મોહનીનો ઉપશમ થાય છે. બરાબર. તેથી અગિયારમા ગુણસ્થાનમાં ઔપશમિક ભાવ થાય છે. ઔપશમિક ભાવ એટલે કે કર્મનો ઉદય આવ્યો જ નહીં, એને દબાવી દીધો અને જીવની પૂર્ણ વિશુદ્ધતા પ્રગટ થઈ. જોકે અહીં ચારિત્ર મોહનીય કર્મનો પૂર્ણતયા ઉપશમ થઈ ગયો છે, તો પણ યોગનો સદભાવ હોવાથી પૂર્ણ ચારિત્ર નથી. જો સમ્યક દર્શનની પૂર્ણતા તો ચોથા ગુણસ્થાનમાં થઈ ગઈ, અને જેણે ક્ષપક શ્રેણી માંડી તો એણે ઓલરેડી ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ કરી જ લીધું છે. બરાબર. એ એટલું એટલે શ્રદ્ધા ગુણ પૂરો થઈ ગયો, એનું જે પરિણમન હતું એ પૂરેપૂરું અશુદ્ધમાંથી શુદ્ધ થઈ ગયું. જ્ઞાન ગુણમાં અશુદ્ધતા બે પ્રકારની છે, કે પહેલા ગુણસ્થાનમાં જ્ઞાન મિથ્યા હતું. બરાબર. જ્યારે સમ્યક દર્શન પ્રગટ થયું તો એ જ્ઞાન સમ્યક થઈ ગયું, એ એક પ્રકારની અશુદ્ધતા વહી ગઈ. બીજા પ્રકારની અશુદ્ધતા છે કે જ્ઞાન ઓછું છે, હજી પૂર્ણ નથી. તો હજી સુધી પણ પૂર્ણ થયું નથી. ક્યારે થશે પૂર્ણ? કે તેરમા ગુણસ્થાનમાં જઈને પૂરું થશે. એટલે સમ્યક જ્ઞાન ક્યારે પૂરું થશે? કે તેરમામાં થશે. સમ્યક ચારિત્ર ક્યારે પૂરું થશે? કે ચૌદમાના એન્ડમાં થશે. જનરલી આપણે મોટું મોટું શું કહીએ કે જે મિથ્યાત્વ અને રાગ દ્વેષના પરિણામ વિતરાગી થયા એટલે બારમા ગુણસ્થાનમાં સમ્યક ચારિત્ર પૂરું થઈ ગયું, એ બરાબર છે. પણ હજી યોગના પરિણામ બાકી છે, અને આપણે મોહ અને યોગના પરિણામથી ગુણસ્થાનોની ચર્ચા જોઈ હતી ને, એટલે જ્યારે યોગ પણ પૂરેપૂરો વયો જશે અને અયોગી થશે ત્યારે સમ્યક ચારિત્ર પૂરું થશે. બરાબર. તો જો એ કેમ કે સમ્યક ચારિત્રના લક્ષણમાં યોગ અને કષાય વગેરેના અભાવથી પૂર્ણ સમ્યક ચારિત્ર થાય છે. બારમું ક્ષીણમો ગુણસ્થાન આત્માના પુરુષાર્થથી પ્રગટે ત્યારે ચારિત્ર મોહનીય કર્મનો સ્વયં ક્ષય થાય છે. અહીંયા પુરુષાર્થથી પૂર્ણ વિતરાગતા પ્રગટી એટલે પૂર્ણ રીતે આત્મા ડૂબી ગયો પોતાના સ્વભાવમાં, તો ત્યાં કર્મનો ઓટોમેટિકલી ક્ષય થઈ ગયો. તેથી અહીં ક્ષાયિક ભાવ થાય છે. આ ગુણસ્થાનમાં પણ અગિયારમા ગુણસ્થાનની માફક સમ્યક ચારિત્રની પૂર્ણતા નથી. સમ્યક જ્ઞાન જોકે ચોથા ગુણસ્થાનમાં પ્રગટ થઈ ગયું છે. જ્ઞાનમાં બે પ્રકાર જોયા, તો સમ્યક જ્ઞાન પ્રગટ થઈ ગયું છે પણ હજી જ્ઞાન અધૂરું છે, એ હવે આગળ તેરમામાં પૂરું થશે. સમ્યક ચારિત્ર પણ પ્રગટ થઈ ગયું છે અને મેજોરિટી પૂરું થઈ ગયું, પણ હજી યોગના પરિણામ બાકી છે એટલે પૂરેપૂરું નથી, તો એ ચૌદમાના અંતમાં પૂરું થશે. બરાબર. જો આ રીતે આપણે બારમા ગુણસ્થાન સુધીની ચર્ચા થઈ, હવે તેરમું ચૌદમું બાકી છે એની ચર્ચા કરશું, અને નેક્સ્ટ ક્લાસથી એક એક ગુણસ્થાનનું વધારે હવે ડિટેલમાં સ્વરૂપ આવશે એની આપણે વાત કરશું. ચાલો જીનવાણી સુધી. હે જીનવાણી ભારતી તુહી જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દે તું ડો. બોલો જીનવાણી માતનો જય હો.